તારીખ 12/9/83 સોમવાર સવારે 8:15 પર્યુષણ પર્વ દિવસ 2 સમયસાળ ગાથા
11 ધર્મનો બીજો દિવસ છે. મુખ્યપણે તો આ મુનિ દશામાં ચારિત્રના 10 પ્રકારના ભેદો જે છે, પણ ગૌણપણે જગન્યપણે શ્રાવક અને અવિરત સભ્ય દ્રષ્ટિને પણ અંશે આ પ્રકારે સ્વરૂપાચરણ ચારિત્રમાં દશાઓ હોય છે. આજે 10 લક્ષણ પર્વનો બીજો દિવસ છે. ગઈકાલે ઉત્તમ ક્ષમા ધર્મનો દિવસ હતો. ક્રોધ માન માયા ને લોભ ક્રોધના અભાવપૂર્વક ઉત્તમ ક્ષમા કાલ કહી હતી. ક્રોધ પછી માન અભિમાન એના ત્યાગ પૂર્વક ઉત્તમ માર્દવ ધર્મ વિતરાગ ભાવ પ્રગટ થાય. આજે ઉત્તમ માર્દવ ધર્મનો દિવસ છે. સનાતન જૈન ધર્મના સનાતન એટલે અનાદિનો, અકૃત્રિમ અનાદિનો આ જૈન ધર્મ છે. કોઈ વ્યક્તિએ પ્રગટ કર્યો પહેલા નહોતો અને પછી આ ઉત્પન્ન થયો એમ નથી. અનાદિનો અનાદિના તીર્થંકર પરમાત્માઓ થયા કરે છે એની દિવધનીમાં આ વાત આવ્યા કરે છે. માટે સનાતન એટલે અનાદિનો, જૈન ધર્મના અનાદિ નિયમ પ્રમાણે આ ભાદરવા સુદ 5-14 સુધીના 10 દિવસોને 10 લક્ષણ પર્વ કહેવાય છે. આ પણ અનાદિના પર્વ છે અને તે જ સાચા પર્યુષણ છે. આજે ઉત્તમ માર્દવ ધર્મનો દિવસ હોવાથી પદ્મનંદી પંચભિષ્ટિકા શાસ્ત્રમાંથી તેનું વર્ણન જાય છે. તેના વર્ણનના 2 શ્લોક છે. ઉત્તમ માર્દવ એટલે ઉત્તમ નિરભિમાનતા, સમ્યક દર્શન સહિત નિરભિમાનતા તે ઉત્તમ માર્દવ ધર્મ છે. ઉત્તમ ક્ષમા માર્દવ વગેરે 10 ધર્મો સમ્યક દર્શન સહિત સાધક જીવને હોય છે એ ધ્યાનમાં રાખવું, અને જેને સમ્યક દર્શન ન હોય એને પણ આ ધર્મનું આચરણ કરવાનો પ્રયત્ન કરવો. એમાં શ્લોક 87 મો છે. એનો અર્થ ઉત્તમ જાતિ કુળ બળ જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ, આ સોનગઢના જે માર્ગ છે, સોનગઢના સંતે વાત કરી છે, તો સોનગઢમાં કઈ ત્યાગની વાત આવે છે કે કઈ ત્યાગની વાત આવતી જ નથી, કેવળ વાતો ચાલે છે? તો કે અહીંયા ગ્રહણ પૂર્વક ત્યાગની વાત ચાલે છે, અને તેમાં જે મતમાં ગ્રહણ પૂર્વક નો ત્યાગ ન હોય અને ક્રોધ છોડો, માન છોડો, મોહ છોડો, મમતા છોડો, એકલી એકાંત નિરપેક્ષ ત્યાગની વાત છે, તેમાં ખરેખર ધર્મનો ત્યાગ થઈ જાય છે. એ જગતના જીવોને ખબર પડતી ત્યાગના નામે જીવ ઠગાઈ જાય છે. પણ જૈન દર્શનમાં તો ગ્રહણપૂર્વક ત્યાગ છે. ઉત્તમ માર્દવ એવો વિતરાગી ભાવ શુદ્ધાત્માને આશરે પ્રગટ થતા કેટલી માત્રામાં વિતરાગ ભાવનું ગ્રહણ થાય છે, કેટલી માત્રામાં રાગનો સેજે ત્યાગ થઈ જાય છે. એ વાત આવી હતી રાતના કે ત્યાગ પણ નામ માત્ર છે, ખરેખર તો એની ઉત્પત્તિ થતી નથી. એને ભગવાન ત્યાગ કર્યો રાગનો એમ કહેવામાં આવે છે. ગ્રહણપૂર્વક ત્યાગની વાત ચાલે છે. એમ કે છે વગેરે અભિમાનનો ત્યાગ, પણ અભિમાનનો ત્યાગ, અભિમાન છોડો, અભિમાન છોડો, પણ ગ્રહણ શેનું કરવું એ તો ભગવાન જાણે. ભગવાન તો જાણે છે, પણ ભગવાન જાણે છે એમાં આત્મલાભ ન થાય. આ ભગવાન જાણે ત્યારે આત્મલાભ થાય. ભગવાન સર્વજ્ઞ તો બધું જાણે છે, પણ એમાં કઈ આ આત્માને ફાયદો શું થયો? સર્વજ્ઞ ભગવાન જેવું જાણે છે એવું આ આત્મા જયારે ગ્રહણ પૂર્વક ત્યાગ કરે અભિમાન નો, જ્ઞાન ના ઉઘાડ નો પણ મદ નહીં. આમાં ચાર વાત લખી છે, જ્ઞાન ના ઉઘાડ નો પણ મદ નહીં, બાર અંગ નું જેને જ્ઞાન છે ગણધર પરમાત્મા ને, પણ એ ઉઘાડ નું એને મદ અભિમાન ન હોય. એમ બળ હોય કોઈ, શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા, એનું બળ ઘણું હોય પણ બળ નું અભિમાન સમ્યક દ્રષ્ટિને હોતું નથી. એમ ત્યાગ તે માર્ગ, આ માર્ગવ ધર્મ નું અંગ છે. જેવો પોતાની સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપી દ્રષ્ટિથી, હવે એક વિષય બહુ સારો સૂક્ષ્મ આવે છે, સમજવા જેવો છે, જરા એક બનેલો બનાવ પણ વાત કરીશ દ્રષ્ટાંત રૂપે. પણ પેલા આચાર્ય ભગવાન ના શબ્દો હું રજૂ કરું છું કે સમ્યક જ્ઞાન રૂપી દ્રષ્ટિથી સમસ્ત જગતને સ્વપ્ન સમાન દેખે છે અને ઇન્દ્રજાળની સમાન દેખે છે. જેવી રીતે કોઈને સ્વપ્ન આવે રાત્રિના વખતમાં અને અનેક પ્રકારની એની ક્રિયાઓ કરી એમ એને સ્વપ્નમાં દેખાય, સવારે મંદિરે ગયો એમ દેખાય, પૂજા કરી એમ દેખાય સ્વપ્નમાં, પછી કે સવારથી સવાર નવ નો સ્વાધ્યાય કર્યો એમ પણ સ્વપ્નમાં એને જાણ્યું સ્વપ્નમાં, પછી કોઈ 11 વાગે કે 12 વાગે જેનો ટાઈમ હોય તો આહાર લીધો એમ પણ સ્વપ્નમાં એને જાણ્યું, પછી થોડો આરામ કરી ઉઠી સ્વાધ્યાય કર્યો એમ પણ એને જાણ્યું સ્વપ્નમાં, પછી સાંજે ભગવાનની આરતી નો ટાઈમ હતો ત્યારે આરતી પણ ઉતારી, સવારે ઉછામણી બોલ્યા હોય તો નીતરોમ પણ આરતી ને તો છૂટ છે, પૈસાની કઈ જરૂર નહીં. પછી રાત્રે સુઈ ગયો, આ આખું સ્વપ્નમાં બધું જોયું અને સવારે ઉઠ્યો, આ તો બધું સ્વપ્ન હતું. એમ જ્ઞાનીને જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અવસ્થા છે. બોલો તો ઊંઘમાં દ્રષ્ટાંત આપો. આ જ્ઞાની એમ કે છે, શ્લોક છે હો, કે સમ્યક જ્ઞાનીને જાગ્રત અવસ્થામાં જેટલી એની ક્રિયા ભજે છે એ બધી સ્વપ્નમાં તમે જોઈએ. આ બધું જગત ઇન્દ્રજાળ સમાન દેખાય છે, આમાં કઈ વાસ્તવિકતા અમને દેખાતી નથી. એટલી ઉદાસીનતા, અનિચ્છક ને અપરિગ્રહ કયો, એને અજ્ઞાનમાં ઈચ્છાનો અભાવ છે ત્યારે એને અપરિગ્રહી કયો. એમ એક બનાવ બનેલો સોનગઢમાં વાત કરું, અત્યારે આ સ્વપ્ન વાત આવી એટલે ઓલી વાત યાદ આવી ગઈ. એક વખત સોગાનીજી એક જ વ્યાખ્યાન સાંભળ્યું કે જ્ઞાન ભિન્ન રાજ ભિન્ન, રાત્રે ચિંતનોમાં બેસીને સમ્યક દર્શન પ્રગટ કર્યું. એ એક વખત સોનગઢમાં તત્વ ચર્ચા પૂરી થઈ બપોરના, તત્વની ચર્ચા ચાલતી હતી પોણો કલાક કલાક, બધા વિખરાઈ ગયા. ત્યારે 2-3 જણા બેઠા હતા, એમાં એક મુમુક્ષુ એને કહ્યું સોગાનીજીને મોઢા મોઢ, આ તમને આટલો બધો તત્વ ચર્ચામાં રસ છે, એમ કરીને થોડો ઠપકાના રૂપમાં. પછી એને જવાબ આપ્યો છે, આ બધી તત્વ ચર્ચા સ્વપ્નમાં થઈ છે, જાગ્રત અવસ્થામાં કઈ. આ શ્લોક ઉપરથી ઓલો વિચાર આવ્યો, અજ્ઞાનીને અજ્ઞાનથી આ કઈ ખ્યાલમાં લઈએ તો ખ્યાલમાં આવે એવી ચીજ નથી. આ તો સમ્યક જ્ઞાન નેત્ર પ્રગટ થઈ ગયું છે એવા સંતો કહે છે કે અમે શાસ્ત્ર લખીએ છીએ ને, આ શાસ્ત્ર અમે લખીએ છીએ, હર લેવા જ્ઞાને માઇલ બે માઇલ છેટે, કોક આવ્યા એની ધર્મ નો બોધ આપ્યો ને, એ બધું સ્વપ્નમાં થઈ રહ્યું છે. અતિન્દ્રિય જ્ઞાન ની જાગ્રત અવસ્થામાં તો ભગવાન આત્મા જ અમને એક દેખાય છે, બીજું કઈ દેખાતો. આવી સ્થિતિ નું વર્ણન કોઈ અપૂરો બાર આવી ગયું, આવા દ્રષ્ટાંત પણ ભજી ગયા. એકાવતારી પુરુષ થઈ ગયો શ્રીમદ રાજચંદ્રજી. એમ એકાવતારી એમાં પણ એક ભવતારી એ શાસ્ત્ર માં પાઠ છે કે પંચમ કાળ માં પણ એકાવતારી પદ થઈ શકે છે. અહીંથી સીધા ડાયરેક્ટ મોક્ષ ન જાય, પણ એક ભવ કરીને, સ્વર્ગનો ભવ કરીને, પછી જ્યાં ચોથો કાળ હોય ત્યાં જન્મી સાધના પૂરી કરીને અરણપદ ની પ્રાપ્તિ કરીને સ્થિતપદ ની પ્રાપ્તિ થાય છે. એવી સાધના પંચમ કાળ માં અહીંયા થઈ શકે છે. કે છે કે ઇન્દ્રજાલ ને સમાન દેખે છે કોણ? જ્ઞાની ધર્માત્મા. આ બધું જાગ્રત અવસ્થામાં થાય છે ને તમે, કે અમારી આ જાગ્રત અવસ્થા નથી, આ તો સ્વપ્નમાં થાય છે. જાગ્રત અવસ્થામાં કઈક બીજું જણાય છે, સ્વપ્નમાં કઈક બીજું જણાય છે, જાગ્રત અવસ્થામાં બીજું જણાય છે. અપૂરો વાત છે, જ્ઞાની ની વાત તો કોઈ અપૂરો જ હોય ને. ઇન્દ્રજાલ ની સમાન દેખે છે તેઓ તે ઉત્તમ માર્ગવ ને કેમ ન ધારે, અર્થાત અવશ્ય ધારણ કરે ને અભિમાન હોય શકે નહીં. હવે એ ચારિત દશાના ભેદ કયા ઉત્તમ માર્ગવ, એ સમ્યક દર્શન સહિત જ હોય એમ થાય. તો હવે સમ્યક દર્શન જીવને કેમ પ્રગટ થાય, અને દશામાં પર્યાયમાં મિથ્યાત્વ નો અભાવ કેમ થાય, એની કળા ને વિધિ સમયસાર ની 11મી ગાથામાં બતાવી છે કે પુતાર્થનો આશ્રય કરે એને સમ્યક દર્શન અવશ્ય થાય છે. બધો અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, અસત્ય જૂઠા ભાવને પ્રગટ કરે છે, અને અભૂત અર્થને પ્રગટ કરે છે. જે આત્મામાં નથી એવા ભાવને આ ભાવ આત્મામાં છે એમ સ્થાપે છે, અન્યથા કથન કરે છે, વ્યવહાર નહીં. અને શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ છે, બોલો સગળો બધો અભૂતાર્થ થયો વ્યવહાર, અને શુદ્ધ નહીં એક જ ભૂતાર્થ હોવાથી, એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપને પ્રતિપાદન કરતી હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. આ ગાથા ઉપર પંચાધ્યાય કરતા એ ત્રણ ગાથા બનાવી છે. એમાં 528 ગાથામાં એમ કહે છે, આ વ્યવહાર બધો અભૂતાર છે, એની એક ગાથા બનાવી કે વ્યવહાર નહીં છે તે મિથ્યા ઉપદેશની દેવાવાળી છે, તે કારણે તે મિથ્યા છે. અહીં અસત્ય છે ને, અસત્ય કહો કે મિથ્યા કહો એક જ વાત છે. અસત્ય કથન કરે છે, આત્મા જેવો છે એવું કથન ન કરતા, આત્મા જેવો નથી એવું કથન બતાવે, એને અસત્ય કથન, જૂઠું કથન કહેવામાં આવે. કે વ્યવહાર નહીં મિથ્યા ઉપદેશને દેવાવાળી છે, એ કારણે તે મિથ્યા છે, જૂઠી છે, અસત્ય છે. અને એના ઉપર દ્રષ્ટિ રાખનાર, એટલે કે વ્યવહાર નહીં જેવું પ્રતિપાદન કરે એને સર્વથા સત્યાર્થ માનીને એની સત્તા કરી બેસે તો એને મિથ્યાત્વ નો દોષ લાગે છે. એના ઉપર દ્રષ્ટિ રાખનાર એટલે એને સર્વથા સત્ય માનવાર, માનનાર, એને જીવ જ માનનાર, રાગની પરાશિત જીવની પર્યાયનો એ ભાવ છે. પણ પર્યાયમાં મિથ્યા અભિપ્રાય હોવા છતાં એ વખતે પણ પર્યાય અશુદ્ધ હોવા છતાં પણ ભગવાન આત્મા ત્રણેકાર શુદ્ધ રહેલો છે. એ શુદ્ધને શ્રદ્ધામાં ન લેતા એ પર્યાયની અશુદ્ધતાને આત્મા માનીને મિથ્યાત ઉત્પન્ન કરી રહ્યો છે. એક ગાથા તો એ બનાવી, બે ગાથા બીજી લખી કે ખરેખર નિશ્ચય નહીં જે છે એ વસ્તુના યથાર્થ સ્વરૂપને પ્રતિપાદન કરતી હોવાથી તે સમ્યક છે, અને એના ઉપર દ્રષ્ટિ રાખનાર જીવ સમ્યક દ્રષ્ટિ છે. હજી સમ્યક દર્શન પ્રગટ થયું નથી તો પણ જે નિશ્ચય નહીં વસ્તુના યથાર્થ સ્વરૂપને પ્રતિપાદન કરે છે એમ જેને ખ્યાલમાં આવી જાય છે અને વ્યવહાર નહીં અન્યથા કથન કરે છે એમ જેને ખ્યાલમાં આવે છે તેને વ્યવહાર નહીં ના વિષયમાં ઉપાદેય બુદ્ધિ થતી નથી, અને નિશ્ચય નહીં પદાર્થના યથાર્થ સ્વરૂપને પ્રતિપાદન કરતું હોવાથી સમ્યક છે, સમીચીન છે, અને એના ઉપર દ્રષ્ટિ રાખે તો એ સમ્યક દર્શનને થાય છે. ચિરમ અચિરમ થોડા વધારે કાળમાં એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. હજી નિશ્ચય નહીં ના પક્ષમાં આવ્યો, પક્ષાતિક્રમ થયો નથી તો પણ આ પંચાધ્યાય આપણે સોનગઢથી બહાર પડેલું છે, ગુજરાતીમાં એની વાત ચાલે છે કે ગુરુદેવની હાજરીમાં એ બધું મંચાઈ ગયું, એટલે નજર તળેથી નીકળેલી વાત છે. એ તો એક નવી ચક્ર છે દેવસેન આચાર્ય નું, એમાં એ આ વિષય લીધો છે. 11મી ગાથા નો જ અર્થ કર્યો છે, જેમ પંચાધ્યાય 11મી ગાથા ઉપર 3 ગાથા લખી એમ દેવસેન આચાર્ય ભગવાન થયા એક એને એક નવી ચક્ર બનાવ્યું છે, નાનું પેલું માઈ ધવલ નું મોટું નહીં, પણ દેવસેન આચાર્ય થયા છે. તેને દર્શન સાર રચના કરી છે અને એને એમ લખ્યું છે, હા હે કુંકુંદ ભગવાન, તમે જો મહાવીજી ક્ષેત્રમાં જઈ ક્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્રો ન લખ્યા હોત તો અમારા જેવા મુનિઓનું શું થા. એટલું બહુમાન દેવો શ્રી પીરું છે, એને નય ચક્રમાં લખ્યું છે કે જેવી રીતે રાહુ સૂર્યના બિંબને આચ્છાદિત કરે છે, ઢાંકી દે છે, એવી રીતે વ્યવહાર નહીં એના પ્રેમમાં પડેલો આત્મા એને શુદ્ધ આત્મા વિદ્યમાન હોવા છતાં એને દ્રષ્ટિગોચર થતો નથી, એનો તિરભૂત કરે છે, ઢાંકી દે છે આત્માને, વસ્તુના સ્વરૂપને. વ્યવહાર નહીં ના પ્રેમ વાળા જીવને નિશ્ચય નહીં નો વિષય દ્રષ્ટિમાં ખ્યાલમાં વિકલ્પાત્મક જ્ઞાનમાં પણ આવતો નથી, નિર્ણય ક્યાંથી કરે. એવી એવી ઘણી વાતો શાસ્ત્રોમાં છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું કે વ્યવહાર નહીં ને તું નિર્દય રૂપે નિષેધ કરજે, અદયમ. આ બધી વાત શાસ્ત્રોમાં છે, હું મારા ઘરની વાત કઈ કહેતો નથી, કેમ કે અમારી છાપ કઈ જુદા પ્રકારની સમાજમાં ચાલે છે, એટલે મારે જરા થોડો બીબીને શાસ્ત્રનો આધાર આપીને કહેવું પડે. અદયમ, વ્યવહારનો તો નિષેધ કરજે, દયા રાખીશમાં બિલકુલ, કેમ કે અન્યથા કથન કરે છે. આત્મા રાગી નથી છતાં આત્મા રાગી વારંવાર કહે છે, અને એમાં નિશ્ચયનો જેને બોધ નથી મળ્યો, જેની જેને ગુરુ ગમ નથી, એમાં ફસાઈ જાય છે. બીજાને ફસાય, પાસે ગુરુ મળ્યા હોય, બે નહીં નું જ્ઞાન હોય, ફસાય નહીં. એ જૂઠી વાત કરે છે, જાણી લે, પણ એના પ્રત્યે દ્વેષ નહીં, વ્યવહાર નહીં પ્રત્યે દ્વેષ નહીં, અને નિશ્ચય નહીં ના વિષય પ્રત્યે રાગ નહીં. રાગ અને દ્વેષ નું બે જોડતું જયારે આત્મા નો અનુભવ થાય ત્યારે મધ્યસ્થ થતો એ આત્માને અનુભવે છે, બે નહીં થી અતિક્રાંત થાય છે. જયારે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ જ્ઞાની જાણે, ચેત સ્વરૂપ તો ચેત સ્વરૂપ જ છે. આવી વાતો શાંતિ થી જરા પોતાનો પક્ષ વ્યવહાર નો છે 11મી ગાથામાં કહેશે કે ભેદરૂપ વ્યવહાર નો પક્ષ તો જીવને અનાધિકાર નો છે. આ ઈશ્વરભાઈ માગણી કરી છે ચંદુભાઈ ના નાના ભાઈ, કે આ 11મી ગાથા સારી છે, બહુ સરસ, આપણે તો બહુ ગમે, ગમતી વાત. ગયા વર્ષે 294 ની માગણી કરી હતી, 294 પણ ઉત્તમ એકદમ છે. કાલ રાત્રે ચાલી હતી, વિશેષ ચાલશે. કે છે કે વ્યવહાર ની સગળો અવતાર છે, એ વ્યવહાર ની ના ચાર ભેદ, કે એક અસદભૂત વ્યવહાર ના બે ભેદ. અસદભૂત છે રાગ, બુદ્ધિપૂર્વક રાગ જે જ્ઞાન માં પકડાય છે ક્રોધાદી ભાવ, એને ઉપચરિત અસદભૂત વ્યવહાર કહેવાય. અને અબુદ્ધિપૂર્વક રાગ જે જ્ઞાનમાં પોતાના જ્ઞાનમાં પકડાતો નથી એને અનુપચરિત પણ અસદભૂત વ્યવહાર કહેવાય. અસદભૂત કેમ કહ્યું કે આત્મામાં નથી, છતાં એ રાગ આત્માનો છે, આત્મામાં થાય છે એમ વ્યવહાર નહીં કથન કરે છે. થાય છે પર્યાયમાં, થાપે છે દ્રવ્યમાં, કોણ વ્યવહાર નહીં. દ્રવ્ય સ્વભાવમાં રાગ ન હોય, જ્ઞાયક માં રાગ ન હોય. અરે પ્રમત અને અપ્રમત ની દશાઓ પણ જ્યાં જ્ઞાયક માં નથી ત્યાં રાગ આત્મામાં ક્યાં થાય છે? રાગ આત્મામાં થાય છે એમ કોણ દેખે છે? વ્યવહારના પક્ષવાળાને દેખાય છે, વિકારને જુએ છે. નિર્વિકાર પરમાત્માની દ્રષ્ટિ એને થઈ નથી ને, ત્યાં સુધી વિકાર આત્મામાં થાય છે એમ દેખશે. પણ જયારે ભેદ જ્ઞાનમાં આવીને નિર્વિકાર પરમાત્માના દર્શન કરી લેશે ત્યારે રાગ આત્મામાં, વિકાર આત્મામાં થાય છે એમ એને દેખાશે નહીં. મિથ્યાત્વનો વિકાર આત્મામાં નથી એમ મિથ્યાત્વનો અભાવ થઈ જશે. એક નિર્વિકારી પરમાત્માને અંતરમાં એક સમય અવલોકન તો કરો, વસ્તુ નિર્વિકારી પડી છે એમને, વિતરાગી પ્રતિમા છે. રાગનો આત્મામાં પ્રવેશ થયો નથી. રાગની અશુદ્ધતાએ દ્રવ્યના શુદ્ધતાનો નાશ કર્યો નથી. એ તો શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા એવો ને એવો બિરાજમાન છે. ભલે પર્યાયમાં અશુદ્ધતા ગમે તેટલી હોય, એ પર્યાયની દ્રવ્યમાં નાસ્તી છે. એવો અસ્થિ સ્વભાવ આત્મામાં બિરાજમાન છે, એના દર્શન કરતા સમ્યક દર્શન થાય છે. આ એવી વસ્તુ અલૌકિક છે. એ બે પ્રકારના અસદભૂત વ્યવહાર કયા? હવે સદભૂત વ્યવહારના બે પ્રકાર, સગળે અવતાર છે ને, કે રાગને જ્ઞાન જાણે છે એ ઉપચરિત સદભૂત વ્યવહાર થયો. કેમ કે જ્ઞાન એ જીવનો ભાવ છે માટે સદભૂત, અને રાગને જાણે છે માટે ઉપચાર, એટલો ભેદ પડ્યો માટે તે વ્યવહાર કહેવામાં આવે. બીજો એક સદભૂત વ્યવહાર કે જ્ઞાન તે આત્મા, એ જ્ઞાન આત્માનું છે માટે સદભૂત, અને એ જ્ઞાનનો એટલો ભેદ પડ્યો માટે વ્યવહાર, અને એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે માટે અનુપચરિત, એમ ચાર પ્રકારના વ્યવહાર એટલે પર્યાયો. ચાર પ્રકારની જે પર્યાયો છે એ પર્યાયના જે ભેદો છે એ વસ્તુમાં વિદ્યમાન છે. આ શું વસ્તુ અભેદ સામાન્ય ચીજ છે, એમાં આ ચાર પ્રકારના ભેદનો ત્રિકાળ ભાવ છે. એવા અભેદ સામાન્યનું અવલોકન કરતા, ભૂતાર્થનો આશ્રય કરતા, અને ચાર પ્રકારના ભેદનું લક્ષ છોડીને, એનો અવલંબન આશ્રય છોડીને, ભેદનો આશ્રય છોડીને એકલો અભેદ સામાન્ય શુદ્ધનો વિષય જ્ઞાયક પરમાત્મા અંદરમાં અત્યારે બિરાજમાન છે. બધાની પાસે ભગવાન આત્મા બિરાજમાન છે. એ આશ્રવથી ભિન્ન છે આત્મા. આશ્રવ ને આત્મા એક ચીજ નથી. અને એક સમય ની પર્યાય ને આત્મા પણ એક ચીજ નથી, બે ભિન્ન ભિન્ન સત છે. દ્રવ્ય સત અને પર્યાય સત એક સત માં બીજા સત ની નાસ્તી છે. એવું અસ્થિ સામાન્ય અસ્તિત્વ તત્વ છે એ ભૂતાર સ્વભાવ નું અવલંબન લેતા અવશ્ય સમય દર્શન થાય છે ને ભવ નો અંત આવી જાય છે. એવો એને અનુભવ ના કાળ માં ભવ ના અંત નો ફણકાર જાગી જાય છે. પેલેથી કેટલાક ને આવે છે કે મારામાં ભવ નથી, અનુભવ પેલા કોઈને એ પ્રકારે ભજી જાય છે જ્ઞાન માં. એ છે કે શુદ્ધ નહીં એક જ ભૂતાર છે, હોવાથી વિદ્યમાન સત્ય ભૂત અર્થ ને પ્રગટ કરે છે. જેવો આત્માનો સ્વભાવ છે એવું પ્રતિપાદન કરનાર શુદ્ધ નહીં છે, નિશ્ચય નહીં છે કે જેવો આત્માનો સ્વભાવ કેવો આત્માનો સ્વભાવ છે. શુદ્ધ ની શું કહે છે કે આત્મા પરિપૂર્ણ છે, આત્મા જ્ઞાનમય અને સુખમય છે, આત્મા નિત્ય નિરાવરણ છે, આત્મા અકારક અને અવેદક છે, આત્મા અપરિણામી ને નિષ્ક્રિય છે, આત્મા બદ્ધ મોક્ષ ના પરિણામ થી પણ ભિન્ન રહી છે. એવા વસ્તુના જેવો વસ્તુનો સ્વભાવ છે એવા સ્વભાવને બતાવનાર પ્રતિપાદન કરનાર કહેનાર એક શુદ્ધ નહીં છે પરમાત્મા એ કહી છે. એ શુદ્ધ નહીં ના વિષય નો અવલંબન લેનાર આત્માને આત્માનો પ્રત્યક્ષ પ્રગટ અનુભવ થાય છે. એને ભૂતાર્થ નો આશ્રય કર્યો અને સમ્યક દર્શન પ્રગટ કર્યો એમ કહેવામાં આવે છે. આ વાત વધારે દ્રષ્ટાંતિ સમજાવે છે. વ્યવહાર ભૂતાર છે અને શુદ્ધ નહીં ભૂતાર છે. ભૂતાર્થ નો આશ્રય કરતા સમ્યક દર્શન પ્રગટ થાય છે એ વાત દ્રષ્ટાંતિ સિદ્ધ કરે છે. અને દ્રષ્ટાંત કહીને એ દ્રષ્ટાંતે પાછો આત્મામાં ઉતારશે અને આત્મામાં ભેદ જ્ઞાન કરાવીને અભેદ નો અનુભવ કરાવશે. આખી વાત રજૂ કરશે. હો આ તો સમયસાર છે. સમયસાર એટલે સમયસાર નું અધ્યયન કરે છે ને, જેમ દર્પણ હાથમાં લઈને જોવે તો પોતાનો જેવો ચહેરો હોય એવો દર્શન થાય કે નહીં દેખાય, એમાં દેહ દેખાય. જળ અરીસામાં દેહ નો દર્શન થાય અને આ સમયસાર નામનો દર્પણ આહા એનું અધ્યયન કરતા એને શુદ્ધાત્મા ના દર્શન થાય. એવું આવા નિમિત્ત પણ છે, અપૂરો વાત છે. સમયસાર એટલે શુદ્ધાત્મા વાચક પણ એ શાસ્ત્ર છે ને વાચ્ય પણ અહીંયા છે. વાચક પણ એ સમયસાર દ્રવ્ય શુદ્ધ છે અને એ દ્રવ્ય શુદ્ધ શુદ્ધાત્મા ના દર્શન કરવામાં કરાવવામાં અથવા દેશના લબ્ધિ સાંભળતા સમ્યક દર્શન થયું તો દેશના લબ્ધિ થી સમ્યક દર્શન થયું એમ ભૂત નૈકમ નહી કહેવામાં આવે છે. દ્રષ્ટાંત સમજાવે છે. આત્માની આરાધના ના દિવસ છે. આત્માની વિરાધના કરતા કરતા અનંત કાળ વીતો. રવિન્દ્રભાઈ આત્માની વિરાધના કરતા કરતા અનંત કાળ ગયો અને ચાર ગતિ 84 લાખ જોની માં અનંત અનંત દુઃખ ને એને વેઠું. એ દુઃખ ના દાળા હવે યાદ કરવાના નથી. ગયા તે ગયા, બ્રાહ્મણ પણ ગઈ તિથિ વાંધો નથી એમ કહેવાય છે. ગઈ પળ એ આપણા હાથમાંથી સરી ગઈ છે, એ સરી ગઈ છે. ભાવિની પર્યાય હજી આવી નથી, વર્તમાન પર્યાય પ્રગટ છે. એમાં ભેદ જ્ઞાન કરીને આત્માનો અનુભવ થઈ શકે છે. દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ પ્રબળ કાદવ ના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત આચ્છાદિત થઈ ગયો છે. પાણીનો દ્રષ્ટાંત આપે છે. પાણીને માટીના સંગમાં પર્યાય આવી અને એ પર્યાયમાં મલિનતા પ્રગટ થઈ, પણ એ પાણીની પર્યાયમાં મલિનતા પ્રગટ થવા છતાં પણ પાણીનો જે એક સહજ નિર્મળ ભાવ છે એ મલિન થયો નથી, પણ મલિન વાળાની દ્રષ્ટિને એ નિર્મળ એક ભાવ તિરોભૂત થઈ ગયો, ઢંકાઈ ગયો, દેખાતો નથી. પાણી મલિન નથી થયું, પાણી તો જેવું છે તેવું સહજ નિર્મળ એક સ્વભાવ રૂપે રહેલું છે, પણ એની વર્તમાન દશા માટીના સંગમાં ગઈ. માટી નિમિત્ત ને એની પર્યાય નૈમિતિક, એ પાણીની પર્યાય મલિન થઈ. એ મલિન પર્યાય થયા છતાં પણ એ પ્રબળ કાદવ ના મળવાથી જેનો એટલે પાણીનો સહજ ઓલો પાણીની પર્યાય જે મલિન થઈ કૃત્રિમ હતી, એ કૃત્રિમ છે, અને એનો જે પાણીનો ત્રિકાળ સ્વભાવ એ નિર્મળ એ તો સહજ છે, એ તો પારણામિક ભાવે છે સહજ સ્વભાવ. તો આ પાણીની પર્યાય મલિન થઈ તો ઉદયક ભાવ છે. દ્રષ્ટાંત એક સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત આચ્છાદિત થઈ ગયો, ઢંકાઈ ગયો, દેખાતો નથી. ગામડા વાળાને પાણી મલિન પીએ છે, એને આ પાણી નિર્મળ છે, એના શ્રદ્ધામાંથી ગયું, એના જ્ઞાનમાંથી ગયું, આચરણમાંથી પણ ગયું. એ પાણીને મલિન જ જોવે છે, શ્રદ્ધામાં મલિનતા, જ્ઞાનમાં મલિનતા. પાણી તો મલિન જ હોય ને, વળી પાણી નિર્મળ ક્યાં થયો? કેમ કે એને પાણીનો અનુભવ, નિર્મળ પાણીનો અનુભવ એને નથી. તેથી કહે છે કે નિર્મળ એક ભાવ તિરોભૂત થઈ ગયો છે, અભાવ નથી થયો. પાણીની પર્યાયની મલિનતા થવા છતાં પણ પાણીનો સહજ નિર્મળ એક સ્વચ્છત્વ સ્વભાવ એનો અભાવ નથી થયો. ઢંકાઈ ગયો છે એટલે એને દેખાતો નથી, એની દ્રષ્ટિમાં નથી, છે તો પ્રગટ. શું કહ્યું અજમેરાભાઈ? એ પાણીની મલિન પર્યાયને એકાંતે પાણી તરીકે શ્રદ્ધા જ્ઞાનમાં લઈએ છે એટલે એનો સહજ એક નિર્મળ ભાવ એ જીવને દેખાતો નથી, ઢંકાઈ ગયો છે. બાકી છે તો પ્રગટ, બે અંશ પ્રગટ છે. પ્રગટ અંશ છે તો દેખાવો જોઈએ, દેખાવો જોઈએ તો દેખતો નથી, તો દેખાતો નથી, તો દેખતો નથી. પણ પ્રગટ છે તો દેખાવો જોઈએ જ્ઞાયક ભાવ. પણ રાગ ને તો રાગ ઉપર દ્રષ્ટિ રાખી રહ્યો છો, અને આ શુદ્ધ આત્મા પ્રગટ છે. પ્રગટ છે તો કા તો કે મને ક્યાં દેખાતો નથી, કે તું દેખતો નથી, ત્યાં સુધી દેખાતો નથી. તો રાગ ને દેખી રહ્યો છો આત્મા પણ, એ રાગ જે અનાત્મા છે એને આત્મા પણ, એ જ્યાં સુધી તું શ્રદ્ધા જ્ઞાન માં રાખીશ ત્યાં સુધી ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ વિભુ ભગવાન આત્મા પ્રગટ વિદ્યમાન હોવા છતાં, પ્રત્યક્ષ થવાને યોગ હોવા છતાં તારી દ્રષ્ટિ અહીંયા જતી નથી. દ્રષ્ટિના પ્રેમમાં, પર્યાયના પ્રેમમાં દ્રષ્ટિ પડી છે. ત્યાં સુધી ભગવાન આત્મા વિદ્યમાન હોવા છતાં તારી અપેક્ષા એ તારી દ્રષ્ટિ પડતી નથી, એટલે તને અવિદ્યમાન છે, છે તો વસ્તુ વિદ્યમાન. એમ કે છે એક નિર્મળ પાણીનો સ્વભાવ સ્વચ્છ નિર્મળ એને ઢંકાઈ ગયો છે. એવા જળનો અનુભવ કરનાર એટલે મલિન પાણીનો અનુભવ કરનાર પુરુષો, પુરુષો એક એકલા પુરુષો નહીં, આત્માઓ, જીવો, સંસારી જીવો, જળ અને કાદવ નો વિવેક નહીં કરનારા, જળ અને કાદવ સીધો લખ્યો છે ક્યાં શબ્દમાં, અલૌકિક અપૂરો વાત. એની પર્યાયમાં કાદવના સંગે જે મલિન પર્યાય થઈ છે એને સીધો કાદવ કહી દીધો. વિવેક કાદવ નો વિવેક, જળ ને કાદવ નો વિવેક નહીં કરનારા એટલે એની જુદાઈ નહીં જાણનારા, ફટકડી નાખીને એને જુદા નહીં પાડનારા, એકમેક કરીને સ્વચ્છ સ્વભાવી જળ અને મલિન વિભાવ સ્વભાવી પર્યાય એને બેને એકત્વ કરીને એકમેક કરીને એ મલિન પાણીને અનુભવે છે. વિવેક નહીં કરનારા ઘણા તો તેને એટલે જળને મલિન જ અનુભવે છે, મલિન જ અનુભવે છે, મિથ્યા એકાંત થઈ ગયું. મલિન પાણીની અવસ્થા પ્રગટ છે, વ્યવહાર નહીંનો વિષય છે, નથી એમ નથી, છે તો ભેદ જ્ઞાન કરાવે છે. મલિન પાણીની અવસ્થા વર્તમાન એક સમય પૂરતી થઈ છે અને પાણીની નિર્મળ પર્યાયનો અભાવ થયો છે, પણ પાણીના દ્રવ્ય નિર્મળ સ્વભાવનો સદભાવ રહી ગયો છે. પણ કેટલાક તો એમ મલિન અનુભવે છે, પણ કેટલાક તો આમાં ઘણા હતા, મલિન પાણીના મલિન અનુભવ કરનારા ઘણા હતા. હવે નિર્મળ પાણી ફટકડી નાખીને પ્રગટ કરીને નિર્મળ પાણીના પીનારા કેટલાક, એટલે થોડા, ઓલા ઘણા અને આમાં કેટલા કે થોડા. દ્રષ્ટાંત ત્યારે પાછું સિદ્ધાંત એને મેળવો છે ને એમ. કેટલાક પોતાના હાથથી નોકરને નક્કી ફટકડી નાખ, પોતે ફટકડી નિર્મળી ઔષધિ લઈને એ પાણી ડોળા પાણીમાં પોતે નાખે છે. નકર નોકરને કે ઓલી નિર્મળી નાખજે તો એક ડબલામાંથી બીજી નાખે, નાખી દે કે પાણી કેમ નિર્મળ થયું નહીં, કે તે હુકમ કર્યો એમાં પ્રમાદ કર્યો, કે બીજો ભેદ જ્ઞાન મને કરી દે એમ. ગુરુ કહેવાનો આ સહી છે, આ ભેદ જ્ઞાન તારે કરવું પડશે. એકતા તે કરી છે, વિભક્ત પુરુષાર્થ તારે કરવો પડશે. કોઈ એકતા કરાવી નથી, ગુરુ એકતા કરાવી નથી કઈ. કેટલા પોતાના હાથથી નાખેલા કતક ફળ એટલે નિર્મળી ઔષધિના પડવા માત્ર થી ઉપજેલા, ત્યાં એ ફટકડી નાખી ડોળા પાણીમાં. નિર્મળ પાણીમાં કોઈ ફટકડી ના નાખે. શું કહ્યું? ડોળું પાણી હોય એમાં ફટકડી નાખવાની હોય, જેને રાજ અને આત્માની એકતા કરી એને ભેદજ્ઞાન કરવાનું હોય એમ. પડવા માત્ર થી ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી, વિવેક એટલે વેચણી, પાણી નિર્મળ અને મલિન પર્યાય જે પાણીની છે, માટીના સંગે થઈ છે, તેની વેચણી જુદાય પણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા એમાં તિરોભૂત થઈ ગયું હતું. તિરોભૂત એટલે શું? એને દ્રષ્ટિમાં એ પાણી આવતું નહોતું. પાણી તો વિદ્યમાન વર્તમાન પ્રગટ પ્રત્યક્ષ હતું, પણ એને ઓના દ્રષ્ટિના પ્રેમમાં, વ્યવહાર નહીંના વિષયના પ્રેમમાં પક્ષમાં પડ્યો તો પાણી મલિન જ છે, મલિન જ છે, મલિન જ છે, કોઈની વાત નહીં સાંભળતો નહોતો. એમાં શ્રીજન આવ્યા કે ભાઈ આ પાણી તમે મલિન ના પીઓ, પાણી તો નિર્મળ હોય. હે, શું ફરીથી બોલો જી? નિર્મળ શબ્દ નહોતો સાંભળો કે પાણી નિર્મળ હોય, પાણી મલિન ન હોય? આ તો માટી મલિન છે. પાણી મલિન કે માટી મલિન, કે પર્યાય દ્રષ્ટિથી પાણીની પર્યાય મલિન, સ્વભાવ દ્રષ્ટિથી માટી મલિન છે? હા, પણ તો કરો જરા. અરે ભગવાન કે છે કે આવિર્ભૂત કરવામાં આવતા એને જ્યાં ફટકડી નાખી પાણીમાં મલિનતા ડોળ નીચે બેસી ગયો અને પાણી એકદમ સ્વચ્છ એને ખ્યાલમાં આવવા માંડ્યું. આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે તેને જળની નિર્મળ જ અનુભવે છે. એની પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ એ નિર્મળ પર્યાયે નિર્મળ સ્વભાવને પ્રગટ કર્યો. ફરીથી કે પાણીની મલિન પર્યાય હતી એ નિર્મળ સ્વભાવને પ્રગટ કરવા માટે અસમર્થ હતી. એ તો નિર્મળ સ્વભાવને ટાંકતી હતી, આચ્છાદિત કરતી હતી. હવે ત્યાં ફટકડી નાખી ત્યાં મલિન પર્યાયનો થયો વ્યય, અને નિર્મ પર્યાય નો થયો ઉત્પાદ. એ નિર્મ પર્યાય નો ઉત્પાદ થયો એને પાણી, એનું આખું દળ નિર્મળ છે એમ પ્રસિદ્ધ કર્યું. મલિન પર્યાય માં જળ નિર્મળ છે પ્રસિદ્ધ કરવાની તાકાત નહોતી. ફટકડી નાખી, પણ ફટકડી નાખતા જે મલિન પાણીનો ડોળ નીચે બેઠો ને નિર્મળ પર્યાય ત્યાં પ્રગટ થઈ, અને નિર્મળ પર્યાય નિર્મળ સ્વભાવને પ્રગટ કર્યો. કે આ પાણી તો એને શ્રદ્ધામાં આવ્યું. અનુભવમાં નિર્મળ પર્યાય આવતા આખું દળ નિર્મળ હતું પ્રથમ, એમ એને શ્રદ્ધા ને જ્ઞાન માં અનુભવ પૂર્વક આવ્યું. એ એક વખત નિર્મળ પર્યાય પરિણત દ્રવ્ય નો અનુભવ કર્યો, પછી પાણી મલિન છે એને સ્વપ્નમાં પણ ભાસતું નથી. એક નિર્મળ ભાવપણા ને લીધે તેને જળ ને નિર્મળ જ અનુભવે છે. દ્રષ્ટાંત પૂરું થયો. પાછું 11 ભાગ ગાથા જલ્દી લઈને 13મી ગાથામાં જવું છે એ વિશ્વરભાઈ પહેલેથી વાત કરી છે. એવી રીતે પ્રબળ કર્મ ના મળવાથી, પ્રબળ રાગ ના મળવાથી, રાગ અને નાયક ભાવ બે ભિન્ન હોવા છતાં પર્યાયમાં અનાદિકાળથી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ની પર્યાય ની દશામાં પર્યાયમાં મિથ્યા તો છે, પણ દ્રવ્યમાં મિથ્યા તો નથી. પર્યાયમાં રાગ છે પણ દ્રવ્યમાં રાગ નથી. પર્યાયમાં અશુદ્ધતા છે પણ દ્રવ્યમાં અશુદ્ધતા નથી. દ્રવ્ય તો શુદ્ધ છે. પર્યાયમાં અપૂર્ણતા છે પણ દ્રવ્યમાં અપૂર્ણતા આવી નથી. રાગનો પ્રવેશ, અશુદ્ધતાનો પ્રવેશ શુદ્ધ આત્મદ્રવ્યમાં થયો નથી. એટલી તો બે ની જુદા રેગી છે. એક પણ અનુભવે છે છતાં એક પણ વસ્તુ થઈ શકતી નથી. આત્માને અશુદ્ધ અનુભવે છે કેમ કે અશુદ્ધતા આશ્રવની છે. એ અશુદ્ધતા આશ્રવ હોવા છતાં એને જીવની પાસે છે. જીવની પાસે છે એનું કારણ પણ શું કે વ્યવહાર નહીં કહે છે કે આત્મા સંસારી, આત્મા અશુદ્ધ છે. માર્મિક વાત છે. અશુદ્ધતા મલિનતા આશ્રવ તત્વની છે. એ મલિનતા અશુદ્ધતા જીવ તત્વની નથી. છતાં પણ એ પર્યાયમાં મલિનતા ને અશુદ્ધતા પરસંગે અનાદિકાળથી પ્રગટ જે થઈ રહી છે એ પ્રગટ થતી રાગની દશાને વ્યવહાર નહીં એમ કહે છે કે આત્મા રાગી થઈ ગયો. શાસ્ત્રમાં આવે કે જે કાળે રાગ રૂપે પ્રણમે તે કાળે તે ભાવથી તન્મય છે. પણ કઈ નહીં નું કથન છે એ ખ્યાલમાં, દ્રષ્ટિમાં, લક્ષમાં, વ્યવહારના પક્ષ વાળા ને નિશ્ચય નો પક્ષ નથી ને, એટલે ખ્યાલમાં આવતું નથી કે વ્યવહાર નહીં નું કથન છે. એ ગાથા ને આગળ કરીને પોતાના વ્યવહારના પક્ષને અજ્ઞાની જીવ દ્રઢ કરે છે. પ્રવર્તન સાર ની ગાથા છે. ઓ પાછી જે સમયે અશુભ રૂપ રૂપે પ્રણમે તે સમયે તકાલમ, તે કાળે તે અશુભ રૂપે આત્મા છે. અને શુભ રૂપે પ્રણમ તો આત્મા તકાલમ તે સમયે એ શુભ રૂપે થઈ ગયો. અને શુદ્ધ પર્યાય પ્રણમ તો આત્મા તે કાળે શુદ્ધ રૂપે થઈ ગયો. અરે આત્મા તો જેવો છે તેવો છે એ વ્યવહાર ને અન્યથા કથન કરે છે એની દ્રષ્ટિમાં ખ્યાલમાં આવતો. પણ જો એ અનન્ય ન હોય તો સંસાર ચિત ન થાય. હજી તારે સંસાર ચિત કરવો છે, હજી થાક્યો નથી. સંસાર નો થાક તને લાગ્યો નથી કે વ્યવહાર ને અભૂતાર્થ ના સત્ય કથન કરે છે, અવિદ્યમાન અર્થ ને પ્રગટ કરે છે. અવિદ્યમાન એટલે જે આત્મામાં નથી એને આત્મામાં થાપે એને અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે કહેવાય છે. સાગી ગુરુદેવ કહે છે કે આ નિશ્ચયની વાત એવી લાગે કે કે જાણે આમ નિશ્ચયાભાસી થઈ ગયા સંકટ વાળા, એમ ગુરુદેવ પર આક્ષેપ કરતા હતા. એ તો અનાદિકાળ થી આયેલું આવે છે, આ કઈ નવું નથી. વ્યવહાર ના પક્ષ વાળા નિશ્ચય ના અનુભવી જીવોને એ નિશ્ચયાભાસી થઈ ગયા એમ પણ કે ન્યાલચંદભાઈ ને પણ કહ્યું તો નિશ્ચયાભાસી, પછી તો પસ્તાના કલકત્તા વાળા પાછળ ખબર પડ્યા પછી. તો આવું બધું ચાલે છે. આ ઇન્દ્રિય જ્ઞાન થી એ જ્ઞાની ઓળખી શકાતા નથી. એ તો કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ ની આંખ, એ પણ વ્યવહાર છે. જો કે પણ આટલો વ્યવહાર શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે, ભિક્ષા દ્રષ્ટિ ભલે હો પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુ એની આંખ જ્ઞાની ના સંઘમાં આવતા ઓળખી કાઢે છે. અરે આ તો કોઈ મહાપુરુષ છે, અનુભવી પુરુષ છે, એમ ઓળખી કાઢે છે. અને પછી એના પ્રસંગમાં આવતા એને દ્રઢતા થાય છે કે મારી ઓળખાણ જે હતી યથાર્થ લાગે છે, કઈ એમાં શંકા મને લાગતી નથી. ત્યારે દેશના લગતી એને નિમિત્ત થઈને પોતાનો અનુભવ બીજાને થઈ જાય છે. એવી રીતે પ્રબળ કર્મ ના મળવાથી, પ્રબળ શબ્દ વાપરો અનાદિનો છે ને, રાગ ની સાથે આત્માનો ભેળસેળ થઈ ગયો છે. ભેળસેળ થઈ ગયું છે એટલે બે તત્વ ભિન્ન ભિન્ન છે. ભેળસેળ કે અહીંયા બે જુદું થઈ ગયું. શું કહ્યું? અશુદ્ધ એવી રાગ નો અંશ અને શુદ્ધ એવો જ્ઞાયક નો ભાવ, એ બે નો ભેળસેળ. ભેળસેળ એટલે જુદાય, પણ ભેળસેળ થતા એને જુદા ભાવ નો ભેદ જ્ઞાન નો અભાવ હોવાથી એ જુદા પણ ભાવતું નથી. છે તો બે તત્વ અનાદિ અનંત જુદા, એક તત્વ બીજા તત્વ રૂપે થઈ શકે નહીં. પ્રબળ કર્મ ના એટલે રાગ ના મળવાથી જેનો સહજ એક નાયક ભાવ તિરોભૂત થઈ ગયો, ટંકાઈ ગયો, આછાતી થઈ ગયો. રાગ ને આત્મા માને છે ત્યાં સુધી રાગ થી ભિન્ન આત્મા છે, વિદ્યમાન હોવા છતાં એની દ્રષ્ટિમાં દેખાતો નથી. હવે જયારે આવા સંત ધર્માત્મા ભાવિ તીર્થંકર નો દ્રવ્ય ભેટો થાય, ભવનરિયને એ છે કે તને રાગ ને તું આત્મા માની રહ્યો છું કે ના, અમે તો રાગ ને આશરો જાણીએ છીએ, બંને બંધ જાણીએ છીએ. ભાઈ રાગ ને આત્મા માને છે ત્યાં સુધી રાગ થી ભિન્ન જ્ઞાયક જીવ તત્વ એની દ્રષ્ટિમાં આવતું નથી. પણ રાગ ને અનાત્મા જાણશે, રાગ ને મલિન ભાવ જાણશે, રાગ ને પુદગલ ના ભાવ જાણશે, રાગ અચેતન ને જડ છે એમ જાણશે, ત્યારે ચૈતન્ય પરમાત્મા ના એનું દર્શન થઈ જશે. પણ રાગ ને જ્યાં સુધી આત્મા માને ત્યાં સુધી શુદ્ધાત્મા એના લક્ષમાં આવતો નથી. એ વાત કરે છે પ્રબળ કર્મ ના મળવાથી જેનો સહજ એક નાયક ભાવ તિરોભૂત થઈ ગયો. રાગ ના પ્રેમ માં પડેલો પુણ્ય પુણના ફળો ના પ્રેમ માં પડેલો આત્મા આ જાહોજ લાલી ના જળકાટ માં કૃત્રિમ દડકાળ માં આ અંજાઈ ગયો છે. એની આંખ અંજાઈ ગઈ છે, આંધળો થઈ ગયો છે. પુન ને પુન ના ફળ ના પ્રેમ માં પડેલો આત્મા અમારા જેવો કોઈ નથી. આ હું પોળો ને શેરી અભિમાન કે છે કે અભિમાન છોડી દે. અભિમાન છોડવાનો આજનો દિવસ છે. ત્યાગ કરી દે અભિમાન. અરે રાજા મહારાજા ચક્રવર્તી સ્વર્ગના દેવો પણ ચાલ્યા જાય છે. આ સ્વપ્નની વાત ને તો જાગ્રતમાં કેમ ખતવી રહ્યો છો? આ જે તને દેખાય છે એ તો સ્વપ્નું છે. જ્ઞાની કહે છે કે અમે તો આ બધું સ્વપ્નમાં જોઈએ છીએ. ભયલા ચાયલા મંદિરે ગયા, પૂજા કરી, બધું સ્વપ્નમાં. શું આ વાત છે? આ વાત શું છે? અપૂર્વ છે. સ્વપ્નમાં રાજા થઈ ગયો અને સવારે ઉઠીને પછી કે આ ગામનો હું રાજા છું એમ કે તો જેલમાં લઈ જાય એને. પ્રબળ કર્મ ના મળવાથી જેનો સહજ એક નાયક ભાવ તિરુપુત એવા આત્માનો અનુભવ કરનાર, એટલે અશુદ્ધ આત્માનો અનુભવ કરનાર. અશુદ્ધ આત્મા અશુદ્ધ નથી, અશુદ્ધ તો એની એક સમયની પર્યાય આશ્રુ તત્વ અશુદ્ધ છે, પણ ઉપચારથી અશુદ્ધ આત્માનો અનુભવ કરે તેને અશુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય એમ કહેવામાં આવે છે. સંવર્ધિકારની ગાથામાં શુદ્ધને જાણે શુદ્ધને પ્રાપ્ત કરે, અણશુદ્ધ આત્માને જાણે તે અણશુદ્ધ આત્માને પ્રાપ્ત. એટલે આશ્રુ ને બંધ ની પરંપરામાં આવે, શુદ્ધ ને જાણે એની પરંપરામાં સંવર નિજરાને મોક્ષ આવે. એવા પુરુષો આત્માને કર્મનો વિવેક જુદાય વેચણી નહીં જાણનારા નહીં કરનારા વ્યવહારથી વિમોહિત છે, વ્યવહારમાં વિમુઢ થઈ ગયા છે, નિશ્ચય અનારૂઢ અને વ્યવહારમાં આરૂઢ થઈ ગયા છે. વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ ચિત્ત વાળાઓ તો તેને એટલે આત્માને તેમાં ભાવોનું વિશ્વરૂપ પણ પ્રગટ છે એવો અનુભવે છે. આત્મા એક પણ છોડતો નથી અને પર્યાયમાં અનેક પણ થાય છે, દ્રષ્ટિ એકમાં આવી નથી, અનેક ઉપર દ્રષ્ટિ હોવાથી જાણે હું અનેક રૂપે થઈ ગયો, ઘડીકમાં હું ક્રોધે થઈ ગયો, માન થઈ ગયો, માયા વાળો, આ પુણ્ય વાળો, સુખવા વાળો, મનુષ્ય, ઇત્રી, પુરુષ, દેવ, એમ તેમાં ભાવોનો વિશ્વરૂપ પ્રગટ અનેક રૂપનો પ્રગટ છે, પર્યાય અનેક રૂપે છે, દ્રવ્ય એક રૂપે છે, પણ એક રૂપ દ્રવ્યની દ્રષ્ટિ નથી અને પર્યાયો અનેક રૂપે પ્રગટ થાય છે, ક્રોધ માન માયા લોભના એમાં અનેક પણ જે પ્રગટ છે વર્તમાનમાં તે જાણે હું અનેક રૂપે થઈ ગયો એમ એને ભ્રાંતિ થાય છે. એક રૂપ ભગવાન ટકો ટંકો તીણક નાયક એને દ્રષ્ટિમાં આવતો નથી. જાણે હું નવ તત્વ રૂપે થઈ ગયો, અરે નવ તત્વ રૂપે આત્મા થયો નથી, આત્મા એક પણ છોડતો નથી ને નવમાં આવતો નથી ને નવના સ્વાંગ રૂપે થતો નથી. પ્રતિપદમ એક રૂપમ પર્યાય પર્યાય આત્મા એક રૂપે રહેલો છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. અવસ્થાઓ અનેક પ્રકારની થાય પણ એક અવસ્થાથી ન્યારો જુદો જે જાણે છે તે સમ્યક દ્રષ્ટિ છે. અને અવસ્થા મૈન અવસ્થા વાળો આત્મા માને તે મિથ્યા દ્રષ્ટિ છે. સર્વ અવસ્થા ને વિશે ન્યારો જુદો ને જુદો હું તો છું. કોઈ પણ અવસ્થાઓ પ્રગટ થાય પણ એ અવસ્થા મય અવસ્થામાં જતો જ નથી ને અવસ્થા રૂપે થતો નથી ને એ તો બધા સ્વાંગ છે. એ સ્વાંગ અને સ્વભાવ પે ભિન્ન ભિન્ન ચીજ છે. એકમ નમુચ્યતી. હા, નવ પદમાં પણ એક પણ એ આત્મા છોડતો નથી. નમુચ્યતી શ્લોક આવડે છે? બોલો. આત્મ જ્યોતિ હોવા છતાં પણ નવ તત્વ રૂપે આત્મા કદી થતો નથી. અરે મોક્ષ ની પર્યાય રૂપે ભગવાન આત્મા થતો નથી ને તું એમ માની બેઠો છો કે હું મલિન થઈ ગયો. તું બાપુ મલિન નથી પ્રભુ, તું તો નિર્મળાનંદ ની મૂર્તિ અત્યારે છો. છોડી દે દ્રષ્ટિ, શ્રદ્ધા છોડી દે મલિનતા ની. હું મલિન છું, હું પાપી છું, છોડી દે. તું પાપી નથી, તું તો પરમાત્મા છો. આહા, પાપી તો આશ્રવ તત્વ માં ગયું, જીવ તત્વ તો પરમાત્મ તત્વ છે વર્તમાનમાં. નિર્મળાનંદ નો નાથ નો પરમાત્મા ભગવાન કહીને બોલાવે છે. આ ભગવાન કહીને જેને બોલાવ્યા એ ધર્માત્મા નો નિરાપય. હવે ભગવાન ને તમે ભગવાન, અમે તો બધાને ભગવાન જોઈએ છે, પરમાત્મા જોઈએ છે. અને પછી બે હાથે આશીર્વાદ આપ્યા એ બધા પરમાત્માઓ થાઓ. પરમાત્મા તો છો પણ હું પરમાત્મા છું એમ જેને શ્રદ્ધામાં આવશે એ પરમાત્મા થઈ જશે. પણ હું પામર છું ને હું દુખી છું ને હું પાપી છું ને હું કર્મના બંધવાળો છું ને હું રાગી છું. તું માનસ એવો આત્મા નથી, સર્વજ્ઞ ભગવાન કહે છે એવો આત્મા છે. અને સંતોના અનુભવમાં આવે એ આત્મા છે ખરેખર. અરે સંવર નિદ્રા ને મોક્ષ નવ તત્વમાં આવ્યા ભેદો, એ ભેદમાં આત્મા જાતો નથી એવો ખરેખર થતો નથી તો પછી પુણ્ય પાપ આશ્રવ બંધ રૂપે તો ક્યાંથી થાય? તું તારા નિજ પરમાત્મા ને એકવાર પર્યાય ને ગૌણ કરીને, પર્યાય નું લક્ષ્ય છોડીને, પર્યાયોમાં ભલે મલિનતા રાગ દ્વેષમો મિથ્યા દર્શનના ભાવો પર્યાયમાં ભલે હો પણ એને ગૌણ કરીને, એનું લક્ષ્ય છોડીને, એના સ્વામિત્વ બુદ્ધિ છોડીને, એની મમતા છોડીને, અરે એને જાણવાના જ્ઞાન ને છોડીને ત્રિકાળી ભગવાન નાયક આત્માને એક સમય અંતર્મુખ થઈને જો, દ્રવ્યાર્થિક નહીં ચક્ષુ વડે તો તને ભગવાન ના દર્શન અત્યારે થશે. અહીંયા બેઠા બેઠા કાલની વાત નથી, આ ધર્મ રોકડ્યો છે. હવે કે છે પ્રબળ કર્મ ના મળવાથી જેનો સહજ જ્ઞાય ભાવ કર્યો એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો આત્મા અને કર્મ ને વિવેક જુદાય નહીં કરનારા વ્યવહાર થી વિમોહિત હૃદયવાળો તો જેને આત્માને જેમાં ભાવોનું એટલે પરિણામોનું પર્યાયોનું વિશ્વરૂપણું એટલે અનેકરૂપણું ક્રોધ માન માયા લોભ શુભ અશુભ દયા દાન હિંસા અહિંસાના અનેક પ્રકારના ભાવો વૃત્તિનું ઉત્થાન થાય કે પર્યાયમાં પરિલક્ષે પરાશ્રે પરિણામમાં અનેકપણું છે. પરિણામ બિલકુલ નથી, સસલાના સિંગડા જેવા છે એમ નથી. નવ તત્વ ના ભેદો પર્યાય ના ભેદો છે ખરા, પણ એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, રહિત છે. પર્યાય તો આત્મા નથી પણ પર્યાય સહિત પણ આત્મા નથી. પર્યાય થી આત્મા ભિન્ન છે ભાઈ, અને અનંત ગુણ થી આત્મા અભિન્ન છે. એને લક્ષમાં લે એક સમય, વિશ્વરૂપ પણ પ્રગટ છે એવો અનુભવે છે. આત્મા જાણે રાગી ને દ્વેષી ને આ દુઃખ નો અનુભવ થયો કે હું દુઃખી થઈ ગયો. તું દુઃખી થઈ ગયો, ક્યાંથી વાત લાવ્યો આ? એટલે બસ સંસારી હું છું તો સંસારી જીવ તો દુઃખી હોય ને, પણ જીવ દુઃખી છે એમ તો રહેવા દે. આ દુઃખ ની દશા જે આશ્રવ ની છે એનાથી જુદો. હું તો સુખમય જીવ તત્વ છું, હું તો જીવ તત્વ છું, હું આ દુઃખમય ક્યાં છું? દુઃખથી તો હું ભિન્ન છું એવું ભેદ જ્ઞાન કરીને તો દુઃખના સ્થાને અતિન્દ્રિય સુખ પ્રગટ થશે. અતિન્દ્રિય સુખ પ્રગટ થતા અતિન્દ્રિય સુખમય આત્મા છું એમ અનુભવ પૂર્વક પ્રતીતિ આવશે. કેવળ વાતો નહીં, હવે આગળ પણ ઉતારદર્શીઓ શુદ્ધ નહીને દેખનારો પોતાની બુદ્ધિ થી નાખેલા શુદ્ધ ને અનુસાર બોધ થવા માત્ર થી ઉપજેલા આત્મકર્મ ના વિવેકપણા થી હવે લાંબુ છે ને ટાઈમ થઈ ગયો.